જોઈએ હવે એમાં શું
થાય. કઈ નહીં, એનીવે આપણે જાગે પણ મતલબ સફાઈ વાળો એપિસોડ કરીએ તો ક્યાંક થોડું મેટાવર્સ એમ ઘૂસી જાય અંદર.
બીજી બાજુ જતા રહેવાય છે.
ઘણી વખત એવું લાગે કે આપણે જ મેટાવર્સ ની અંદર છે. હેલો હેલો હેલો, વેલકમ ટુ ધ સાયન્ટિફિક ગુજરાતી શો. જો તમને ગુજરાતી ભાષામાં સાયન્સ, ટેકનોલોજી, હિસ્ટ્રી અને મિસ્ટ્રીની વાતો કરવી કે સાંભળવી ગમતી હોય તો આ પોડકાસ્ટ તમારા માટે છે. દર બુધવારે અને રવિવારે સવારે 7 વાગે અમારા નવા એપિસોડ આવે છે, તો તમે જ્યાં પણ સાંભળતા હોય ફોલો કે સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા પોડકાસ્ટ જનરલી સ્પોટિફાઈ, ગાના, જીઓ સાવન, એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, એમેઝોન મ્યુઝિક અને યુટ્યુબ ઉપર આવે છે, તો ફોલો કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા એપિસોડની નોટિફિકેશન મળતી રહે. અને આ સિવાય અમારી એક ટેલિગ્રામ ચેનલ પણ છે, જ્યાં જઈને તમે કોમેન્ટ કે ફીડબેક આપી શકો છો. સો ફીલ ફ્રી ટુ જોઈન, લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન, એન્ડ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ટુડેઝ એપિસોડ.
એપ્લિકેશન અંદર ખુલતી તો હતી, ડાઉનલોડ થતા બહુ જ વાર થતી હતી, બહુ જ, એટલે એટલું કે ચાલુ છે કે બંધ છે એમ. લગભગ મને ડાઉનલોડ કરતા 1.5 કલાક જેવો ટાઈમ ગયો. નેટ બી બરાબર હતું, મેં કીધું નેટ સ્લો છે તો કે હતું, ખબર નહીં હવે કોઈ ટેકનિકલ ઇશ્યુ હશે. હા
હા, કંઈ નહીં. તો પહેલાં તો થેન્ક યુ કે તમે બેઝિકલી ટાઈમ કાઢ્યો અત્યારે ઘણા બિઝી સ્કેડ્યુલમાંથી. ને કયો આર્ટિકલ તમને સૌથી ઇન્ટરેસ્ટિંગ લાગ્યો આ એપિસોડમાં? હવે આ એપિસોડ ક્યાં આપણે આ ઇશ્યુમાં?
આ વખતનો તો સૌથી બેસ્ટ લાગ્યો હોય ને તો એક તો જોન એફ કેનેડી ની મર્ડર નો જે કેસ છે અમેરિકન પ્રેસિડેન્ટ, એ સારો છે.
મે એ જ નથી વાંચ્યો એક્ચ્યુઅલી. અત્યારે થોડું પેલું એવું થઈ ગયું છે કે આ બધા જે ટોપિક છે ને, આ યુએફઓ ને કેનેડી ની ડેથ ની કન્સ્પિરસી ને બધા, તો પેલા ઇન્ડિયામાં બધું બહુ નવું લાગતું હતું કે આ કઈક છે એમ. પછી અહીંયા એટલી બધી કન્સ્પિરસી થિયરી છે, એટલી બધી ડોક્યુમેન્ટરી છે, એટલું બધું મટીરિયલ છે કે હવે તો એક ખબર નથી પડતું કે કોણ સાચું બોલે છે ને કોણ શું કરે છે. મેં એ જ વિચારતો હતો કે અહીંયા કેટલું વિચિત્ર ઇકોનોમી છે ને, કે તમે ખાલી એક ટોપિક પકડી લો, યુએફઓ બરાબર, તો એના વિશે તમે બોલવા લાગો બસ, અને પછી તમારું આખું કરિયર બની જશે ખાલી બસ એના ઉપર વાત કરતા કરતા જ. તમને શો મળી જશે હિસ્ટરી ટીવી ઉપર, એન્શિયન્ટ એલિયન્સ ના 4-5 એપિસોડમાં કોઈ ઇન્વાઇટ કરી લેશે તમને, પોડકાસ્ટ બધા અલગ અલગ તમે બનાવી દેશો, બુકો લખી નાખો એમ. અને આઈ ડોન્ટ નો ક્યાંથી લોકો સાંભળે છે, જોઈ છે, શું કઈ ખબર નહીં, પણ એમ એક પબ્લિક સ્પીકર બની જાય બસ ખાલી એક જ વસ્તુ પર વાત કરતા કરતા એમ.
એટલે આ તો કેવું છે કે લોકોને કઈ બી વિચિત્ર ટાઈપની વસ તો હોય રહે તો સાંભળવાના જ છે.
હા, પણ કન્સ્પિરસી થિયરિસ્ટ એ તો કેવું કહીએ, મતલબ ક્યાં જઈને ભણતા હશે, શું કઈ કહેતા હશે કે એ લોકોને કન્સ્પિરસી થિયરી
શું, એમાં ભણવાની ક્યાં જરૂર પડે છે. એટલે થોડી ઘણી નવી ઇન્ફોર્મેશન કદાચ હશે, બાકી રશિયાનો હાથ હતો કે પર્સનલ એનમિટી હતી કે લોકલ માફિયાનો હાથ હતો, જે બી જે 4-5 પોસિબિલિટીઝ કહેવાય છે, પોસિબિલિટી એમણે મૂકી દીધી છે.
અમેરિકન પ્રેસિડેન્ટ ને લઈને તમને લિટરેચર ને એટલી બધી વસ્તુ મળી જાય ને. મને અત્યારે જ લાસ્ટ થોડા એકાદ મહિના પહેલા મેં એક પોડકાસ્ટ સાંભળતો હતો, 99% ઇન્વિઝિબલ કરીને, તો એની અંદર એ લોકો કોઈક એપિસોડ ઉપર ચર્ચા કરતા હતા કે વોટ અબાઉટ ધ લાઇબ્રેરી ઓફ ટ્રમ્પ. તો ઇટ સીમ્સ કે એમાં એવું છે, જેટલા બી પ્રેસિડેન્ટ છે ને, આઈ થિંક બધા પ્રેસિડેન્ટ માટે નથી પણ અમુક 100 વર્ષ પહેલા આઈ થિંક ટેડી રૂઝવેલ્ટે એવું ચાલુ કરેલું હતું કે દરેક પ્રેસિડેન્ટ જાય પદ છોડે ને એના પછી એની પોતાની એક લાઇબ્રેરી બનાવે, મ્યુઝિયમ બનાવે. મ્યુઝિયમ કે લાઇબ્રેરી આઈ થિંક કોઈ વર્ડ યુઝ કરે છે, મ્યુઝિયમ આઈ થિંક. તો એની અંદર એ સમયગાળાની અંદર જેટલા પણ એ લોકોના સાર્વજનિક દસ્તાવેજથી માંડીને જેટલી પણ વસ્તુ ત્યાં થઈ હોય એ બધી વસ્તુનો રેકોર્ડ ત્યાં રાખવામાં આવે, લાઈક અમેરિકન પ્રેસિડેન્ટનું મ્યુઝિયમ. અને પછી એની અંદર બધા ઘણા બધા ચેન્જ આવવા લાગ્યા કે ધીરે ધીરે મતલબ કયા પ્રેસિડેન્ટ શું રાખશે બધું. પહેલા તો એવું જતું કે બધું સાર્વજનિક થાય, પછી નિક્સન નો પેલો કાંડ થયો હતો વોટર ગેટ વાળો, તો એના કારણે પછી એ લોકોએ કઈક એવો કાયદો પાસ કર્યો પડ્યો કે આ બધી વસ્તુઓ કોઈ છુપાવી નહીં શકે, એટલે તમારે રાખવી પડશે પબ્લિક વ્યૂમાં એવું. અને આઈ થિંક એના પછી ધીરે ધીરે એવું થઈ ગયું કે એ બધું બાયસ થઈ ગયું, મતલબ દરેક પ્રેસિડેન્ટ એવું જ ઈચ્છે છે કે એમના કાર્યકાળમાં જે જે સારું કામ થયું છે એને જ મ્યુઝિયમમાં બતાવશે. અને બધા પછી પોતપોતાના મ્યુઝિયમનું લોકેશન પણ ચેન્જ કરવા લાગ્યા કે પોતાના હોમ ટાઉનમાં રાખવા લાગ્યા, કોઈ ટેક્સાસમાં રાખવા લાગ્યું, જ્યારે સપોઝ એ વોશિંગ્ટન ડીસીમાં હોવું જોઈએ એમ. તો કોઈક એવો સવાલ પૂછેલો હતો કે જ્યારે પહેલી વખત એમ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા તો મતલબ કોઈકને આ વસ્તુ બહુ ખટકી કે બીજી બધી વસ્તુ તે લેવા ગઈ પણ ડોનાલ્ડ ટ્રમ્પ નું પણ મ્યુઝિયમ બનશે એમ. તો એ સવાલ મતલબ લિટરલી કોઈ આઈ ડોન્ટ નો કોઈ કે એનો ઇન્ટરવ્યુ કહી ગયો હતો કે કંઈક તો કહ્યું હતું. અને ત્યાર પછી આ લોકોને ઇન્ટરેસ્ટ લાગ્યો કે વોટ ઇઝ ધીસ, કે અત્યારે તો મતલબ 2016 હજુ તો ઇલેક્શન મતલબ પત્યું ને હજુ તો પ્રેસિડેન્ટ બનશે ને એના ગયા પછી કદાચ એનું મ્યુઝિયમ બનાવવામાં આવશે, હા તો શા માટે આટલું બધું સિરિયસ છે. તો એ લોકો એના ઉપર ઇન્વેસ્ટિગેટ કરતા હતા અને એના પછી ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ ડિટેલ એમને ખબર પડી. એ પોડકાસ્ટ ઘણો સારો છે, 99% ઇન્વિઝિબલ, એમાં લગભગ આવી જ બધી વાતો હોય કે કંઈક એક નાનો પોઈન્ટ પકડે અને એની પાછળથી ધીરે 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 કરીને હિસ્ટરી, એ લોકો અથવા તો કોઈ ડિઝાઇનનો રિલેટેડ કંઈક વસ્તુ હોય કે જે આપણને એવું લાગતું હોય કે આ તો નોર્મલ છે પણ એની પાછળ ઘણી બધી વસ્તુઓ એ લોકો શોધીને કાઢે છે. તો એ સારો છે
જે મોટાવાળા લોકોને અજાણી વાત.
હા પછી એકાદમાં એવું પણ હતું કે અમેરિકન જ્યારે પેલું કોલ્ડ વોર ચાલતું હતું ત્યારે લોકો બહુ સિરિયસ હતા કે રશિયા કદાચ ન્યુક્લિયર અટેક કરી શકે. તો જો ન્યુક્લિયર અટેક કરે અને કદાચ મતલબ એ લોકોનું જે વોશિંગ્ટન ડીસી ડિસ્ટ્રોય થઈ જાય તો શું કરશું હવે એમ, તો એના બધા એક્શન પ્લાન હતા કે કેવી રીતે જેટલા બચેલા લોકો છે તે એ લોકોના માટે સિસ્ટમો પાછી ઊભી કોણ કરશે. તો જે લોકો પોસ્ટલ સર્વિસમાં કામ કરે છે કે જે ગવર્મેન્ટ સર્વિસમાં કામ કરે છે તો એ લોકોનું કામ રહેશે કે એ બધાનો ડેટા રાખે કે કેટલા લોકો મતલબ બચી ગયા, કેટલા લોકો ક્યાં છે, બધું મતલબ જેવું એ થઈ જાય એના પછી એ લોકોએ ઉઠીને પહેલા આ જ કામ કરવાનું. ને એ બધાના SOP બનેલા હતા, મતલબ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. $2 billion, હા, અને $2 billion સિક્કા ને નોટો એ લોકોએ આઈ થિંક સિક્કા જ લગભગ જમીનમાં દાટેલા છે કોઈ જગ્યાએ. તો બધી વિચિત્ર વિચિત્ર વસ્તુઓ છે. હા,
એ વખતે ઘણી બધી વસ્તુ એવી બધી હતી કે એક્શન પ્લાન સમૂહ કે એટલે અમેરિકામાં તો કે કોમન છે બને કે જે પછીથી ખબર પડે કે કઈ આપણે કે જે પોસિબિલિટી છે તો બધી પોસિબિલિટી વિચારી રાખેલી હોય બધું. તો જે ચાલતું એનું બી કોઈ એસપી નથી
પણ અમુક વખત થોડું વધારે લાગે. એનીવે થઈ પણ શકે, એ લોકો એ પાછી બધી જ વસ્તુનું ધ્યાન રાખવાનું, એલિયન્સ બી ત્યાં જ આવે. બાકી મને તો શું કહેવાય કે મતલબ પહેલા જ્યારે મેં જોયું ને આનું સફારીનું જે આનું પૃષ્ઠ પેજ જે કહી શકીએ આપણે, તો મને ઘણું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે આ વખતે કંઈક નવી નવી વસ્તુ હશે. પછી મને એકચ્યુઅલી બહુ વધારે વાંચવાનો સમય નહીં મળ્યો પણ જે પહેલો તંત્રીનો લેખ હતો ને તે વાંચીને ખરેખર એમ જાણે બહુ અંદરથી એમ સેડ ફીલ થયું. આજે સવારે જ હું બસ ફર્સ્ટ બ્રેકમાં એમ જ બેસીને વાંચવાનું ચાલુ કર્યું અને પહેલી જે સ્ટોરી હતી ને ખરેખર એમ બહુ શું કહેવાય એને એક્સપ્લેન પણ નહીં કરી શકાય એવું હતું કે આઈ થિંક હા કે આંધ્રમાં કોઈક મા બાપે એમના છોકરાઓને રાત્રે રેતી ખવડાવી. પહેલા તો મને એવું લાગ્યું કે આ પોસિબલ બી કેવી રીતે છે, પણ જે રીતે આર્ટિકલમાં લખેલું હતું કદાચ હશે. અને ઇન્ડિયન એક્સપ્રેસનું કીધું છે ને કે ઇન્ડિયન એક્સપ્રેસમાં આર્ટિકલ છપાયો હશે તો કોઈ લિટરલી ગૂગલ કરશું તો પણ મળી જશે. તો એ બહુ વિચિત્ર વસ્તુ લાગી, અને મને ખબર નહીં હતી કે હંગર ઇન્ડેક્સમાં લિટરલી આપણું આટલું બધું પાછળ જાય છે. એટલે કે જે સૌથી ખરાબમાં ખરાબ, મતલબ જે પહેલા હોય તેમાં ભૂખમરીની પ્રોબ્લેમ નથી, અને જેટલો નંબર વધારે એટલી વધારે પ્રોબ્લેમ, એ રીતનું હોય છે ને. હા, તો 2015માં 55 પોઈન્ટ ઉપર હતા આપણે, 55માં નંબર આખી દુનિયામાં, અને 2020માં 94, અને 2021 101.
હા, એટલે 55-101 આવી ગયા, એટલે 50 પોઈન્ટ ડાઉન થઈ ગયું, ઓલમોસ્ટ 45.50.
ને એટલા ટાઈમમાં આપણા દેશમાં બિલિયનર્સ વધતા જ જાય છે. ઉલટું જેટલા વધારે લોકો જેટલું કમાય ને, એ લોકો પાસે એટલા વેઝ હોય કે એ લોકો ટેક્સ બચાવી શકે, ને બધા બચાવી જ લે છે.
બહુ જાણીતી સ્કીમ છે ને કે લોન લઈ લે અને
પણ વિચિત્ર છે અત્યારે, મને એન્ટ્રી લેવલ જોબ ઉપર 20% ટેક્સ તો હું ભરું છું.
અને બીજું એ બી છે કે ગરીબોની સંખ્યા તો વધવાની ગ્લોબલી વધી,
પણ જે છેલ્લી લાઈન હતી ને તે ખરેખર એમ જાણે મેં પૈસાને ખેંચે છે, પરંતુ વાક્ય અધૂરું છે, પૈસો ગરીબોના પૈસાને ખેંચે છે. અને એના પછીનું વાક્ય હતું કે જે ભારત, એ તો ઠીક છે, હવે હંમેશા યાદ રહે કે ભૂખમરા જેવું માનવતાનું ભૂંડું અપમાન બીજું એકે નથી. આ બહુ વધારે સાહેબ હતું, મતલબ ખરેખર કે ભૂખમરો એ લિટરલી આપણા માનવતાનું અપમાન છે. એના પછી બાકી મેં 5G વાળો આર્ટિકલ વાંચ્યો, તો એની અંદર
એ વાંચ્યો પણ મને એવું લાગ્યું કાઇન્ડ ઓફ કે
હા ડિક્શનરી જેવું લાગ્યું એમ. જે સવાલ હતો તે આઈ થિંક મિસ થઈ ગયો એવું લાગ્યું. હા, મને ખાલી એક વસ્તુ
બેકગ્રાઉન્ડ બાંધવામાં અને એની બધી પ્રીવિયસ હિસ્ટરી ને બધું બાંધવામાં ખાસ એવો પોર્શન કવર કરી લીધો છે. જે 5G વિશે વાત કરવા માટે તો લગભગ પોતે એક કે બે ફકરા જિલ્લા છેલ્લા
છે. ને એક્ચ્યુઅલી મને પણ વધારે નથી ખબર, એટલે મેં તો એવું જાણવા માટે વાંચતો હતો કે કઈક ની કવર સ્ટોરી છે, એટલે મને ઘણું ઇન્ટરેસ્ટિંગ હશે આની અંદર.
એટલે એમણે છે શું કહેવાય કે કમ્યુનિકેશન ના હિસ્ટરી આખી પ્રેઝન્ટ કરી દીધી, પણ 5G જે છે એના વિશે કશું ખાસ નથી. હા,
એટલે મતલબ એવું છે કે એક ફકરામાં બી લખી શકાતું હતું એના જેવું લાગતું હતું.
ના ના, એક્ચ્યુઅલી આમ તો કહે તો 5G વિશે એમણે કવર કરવું તો ઘણું બધું કરી શકે.
ના ના, એટલે મતલબ આની અંદર જે બેઝિક જે ડિટેલ જે હા જે 5G અને 4G ને જે અલગ પાડતી જે વસ્તુ એક્સપ્લેન કરી છે એની વાત કરું. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ થી માંડીને થોડી કઈ કઈ ટેકનોલોજી છે, અને બાકી સ્પીડ નું એક ડિફરન્સ છે કે આ સ્ટેટિસ્ટિક બધા જ આપતા હોય લગભગ, એ 3 સેકન્ડમાં 100 મૂવી ડાઉનલોડ કરી દેવું. 5G સ્પીડ આવશે પેલા મૂવી ડાઉનલોડ કરશે બધા.
ઇલેક્ટ્રિસિટી ના જેમ થાંભલા હશે એવી રીતે 5G ના ટાવર્સ જોઈશે. શોર્ટ વેવ નું યુઝ કરવાનો છે, શોર્ટ રેન્જ ના વેવ વધારે બધા ટાવરોની સંખ્યા જોઈશે થી માંડીને બીજા ઘણા ઇસ્યુ છે કે જે એમણે કદાચ કવર કરી શક્યા. એમણે લખ્યું છે ટાવર વિશે, પણ બીજી ઘણી વસ્તુ નથી લખી એમ. એક્સપેક્ટેડ છે, ધારો કે જે આપણે પેલું મેટાવર્સ છે એ 5G પર પોસિબલ નથી.
અચ્છા, એ એટલે એનો એનો શું આઈડિયા છે? મતલબ 5G અને મેટાવર્સ નો
ઉલ્લેખ
નહી કર્યો એવું તમે કહો છો?
ઘણી
વખત વાંચ્યું મેં મિતાક્ષરી, આઈ ડોન્ટ નો, એક બે ત્રણ આર્ટિકલ માં વાંચ્યું.
ગયા
વીકે જ કહ્યું મેં હિતેશ ની સાથે, અમે વાત કરતા હતા એના ઉપર થોડું ડિટેલ માં કે બાયોમિમિક્રી ને ઉપર, તો એ સરસ હતું એકચ્યુઅલી. એની અંદર મને જે સૌથી ફેસિનેટિંગ આઈડિયા જે લાગેલો હતો ને, તે એ લોકોનું જે થિંકિંગ હતું, જે લોકો બાયોમિમિક્રીને પ્રમોટ કરે છે, તેનું થિંકિંગ એવું હતું કે નેચરે ઓલરેડી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી લીધું છે મિલિયન્સ ઓફ યર થી, અને કઈ બધી વસ્તુ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ છે.
હા, અને એ એવોલ્યુશન તેવી રીતે થયું છે કે એ વસ્તુ વધારે એફિશિયન્ટ, એ ટ્રેટ આગળ વધે, અને જે ઓછી એફિશિયન્ટ હોય એ ટ્રેટ ધીરે ધીરે ડ્રોપ ડાઉન થઈ જાય. બરાબર છે, એવોલ્યુશન થયું છે જેવી રીતે.
પણ આ થિંકિંગ મને બહુ પોએટિક લાગ્યું એમ, કે એકચ્યુઅલી મતલબ સાચું પણ છે કે આપણે એઝ અ હ્યુમન, મતલબ આપણું જેટલું પણ પ્રોગ્રેસ થયું છે, આપણે બહુ ફાસ્ટ ફાસ્ટ કર્યું છે, પણ એ બધું આપણે કંઈક ને કંઈક સસ્ટેનેબલ તો નથી જ બનાવ્યું એમ, કે ટકાઉ નથી બનાવ્યું, જ્યારે નેચરમાં દરેક વસ્તુ છે એમ ટકાઉ.
અને બીજી વસ્તુ એ બી છે ને કે આપણે જેટલું કરી શકીએ તો આપણે મોસ્ટ એફિશિયન્ટ એ આપણી ગણતરીથી કરીએ, બરાબર. બાકી નેચર ની અંદર તો કેવું છે કે ઓટોમેટિકલી બિલિયન્સ ઓફ યર્સ માં થયું છે ને, એટલે જેટલું વધારે એફિશિયન્ટ હશે એ સર્વાઈવ કરવાનું છે.
હા, ને અમુક આઈડિયા બહુ ફેસિનેટિંગ હતા, કે મતલબ એ વિડીયો ની અંદર મેં ભૂલી ગયો કયો વિડીયો હતો, પણ એની અંદર વાત કરતા હતા કે નેચર જે છે ને ખાલી 4-5 જ એલિમેન્ટ ને યુઝ કરે છે, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, તો એ બધા કોમ્બિનેશન બનાવીને જ કરે છે, જે ફેરલી સેફ છે, ટોક્સિક નથી. અને આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણે બધા જ એલિમેન્ટ યુઝ કરી નાખીએ, મતલબ ઇન્ક્લુડિંગ આર્સેનિક, અને બધા જ ટોક્સિક. હા, મતલબ જેટલા બી ટોક્સિક કેમિકલ આપણે યુઝ કરીને કંઈ પણ બનાવી શકતા હોય, એના આપણે બધું જ બનાવી લીધું છે એમ. તો એ હા, એટલે એનું આપણને જોવા મળે છે એનું નુકસાન, કેમ કે આપણને નુકસાન કરાય છે, આપણને ત્યારે પણ ખબર હતી જયારે આપણે બનાવતા હતા, અને હજુ પણ આપણે એ જ પ્રેક્ટિસ કરીએ છીએ એમ. તો એમનો એ આઈડિયા મને બહુ ફેસિનેટિંગ લાગ્યો, કે ખાલી જો 4 જ એલિમેન્ટ મેજોરિટી યુઝ કરીને નેચર જો આટલું સારું, મતલબ ઇટ્સ લાઈક કે આખું ઇકોસિસ્ટમ એના ઉપર જ બન્યું છે જે મેજર એલિમેન્ટ છે, તો એમાં ટોક્સિસિટી ઓછી છે, લગભગ છે જ નહીં કદાચ.
અને એક સિમ્પલ વસ્તુ છે ને કે આની અંદર એમણે આર્ટિકલ ની અંદર છે મોટા કે ડિઝાઇન,
હા ડિઝાઇન, યા યા,
રિસાયકલિંગ ની જે આપણે પ્રોસિજર છે કે નેચર અંદર નેચરલ કોઈ ભી રિસાયકલ થઈ જાય, નેચરલ
સર્ક્યુલર ઇકોનોમી આઈડિયા ત્યાંથી આવે છે,
સર્ક્યુલર ઇકોનોમી નો આઈડિયા છે, એટલે એ બધી વસ્તુઓ કવર નથી કરી બાયોમિમિક્રી માં એમણે. હા, બાકી નેચરલ શોધો કીધી છે એટલે ખાલી મેજિકલી ડિઝાઇન
લોકો કેવી રીતે કામ કરે છે, કીડીઓ જે રીતે કામ કરે છે, શું આપણે સ્માર્ટ મતલબ ડ્રાઈવરલેસ કાર કે સેલ્ફ ડ્રાઈવિંગ કાર ને એ રીતે કંઈક મિમિક કરી શકીએ. પછી થર્ડ આઈડિયા કંઈક એવો હતો કે ઇકોસિસ્ટમને જ આપણે એ કરી લઈએ, જેની અંદર આઈડિયા હતો કે આખી ઇકોસિસ્ટમ તો ચાર પાંચ એલિમેન્ટ ઉપર ચાલતી હોય તો આપણે ટોક્સિક એલિમેન્ટ શા માટે યુઝ કરીએ છીએ એમ. તો એ બધા આઈડિયાઝ હતા, એ ઘણું ફેસિનેટિંગ હતું.
આઈ થિંક એમ એક ટેડ ટોક બી છે કે જે એક રાઈટર, એક લેડી રાઈટર, એમણે નામ તો
યા યા એમની જ વાત કરતો હતો. મેં ત્યારે પણ નામ ભૂલી ગયો, અત્યારે પણ નામ યાદ નથી મને, પણ એમણે જ આઈ થિંક બાયોમિમિક્રીનો વર્ડ ફેમસ કર્યો હતો અને એમણે બુક પણ લખી છે એમના. યા, અને અત્યારે આઈ થિંક કોઈ યુનિવર્સિટીમાં એમની ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, બાયોમિમિક્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એવું કંઈક છે, અને બધી ઘણી કંપનીઓમાં એઝ અ કન્સલ્ટન્ટ એમને હેલ્પ કરે છે કે કોઈ પણ નવા પ્રોજેક્ટ હોય તો એની ડિઝાઇન તમે નેચરમાંથી આઈડિયા લઈને કેવી રીતે કરી શકો એના ઉપર છે. તો હા, અને બીજો વર્ડ મેં જે ડિસ્કવર કર્યો તે હતો કિંગફિશર ને કલકલિયો કહેવાય.
મને ખ્યાલ છે, એક્ચ્યુઅલી મારા ઘર બાજુ જોવા મળે છે.
મારા મેં ચાલો તું કલકલિયા નો દારૂ ને કલકલિયા ની એરલાઈન.
પ્યોર ગુજરાતી ટર્મ્સ છે જે કે જે લોકો વાપરે છે, એટલે મને ખ્યાલ છે કે કલકલિયો કે કલકલ કલકલ અવાજ કરે
એટલે ને એ આ ડિટેલ મેં એડ કરવાનું ગઈ ગયેલો એ એપિસોડમાં તમે જે રેકોર્ડ કર્યું તેની અંદર આ ડિટેલ મેં આઈ થિંક ભૂલી ગયેલો હતો કે જે એમણે કીધું ને કે જ્યારે ચાંચ લઈને અંદર જાય છે પાણીમાં તો એ પાણીના જેટલા પણ કંપન થાય એના કારણે માછલીનું પણ એવું સિસ્ટમ બનેલું છે કે એને ખબર તરત ખબર પડી જાય. એટલે દરેક પોતપોતાની ઇકોસિસ્ટમમાં બહુ પરફેક્ટલી સેટ થયેલા છે વર્ષોના મતલબ ટ્રાયલ એને કરતી, અને પણ એને કાઉન્ટર કરવા માટે સામેવાળા મતલબ પક્ષી કે સામેવાળી જે પાર્ટી છે એને પણ એવી સિસ્ટમ ડેવલપ કરી લીધી છે.
અને આ કેવું છે કે કન્ટિન્યુઅસ રેસ છે.
હા,
કેમ એફિશિયન્ટ, જે વધારે એફિશિયન્ટ એ વધારે સર્વાઈવ કરે,
સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ.
એફિશિયન્સી તો વધતી જ જવારી.
હા,
અને આ બિલિયન્સ ઓફ યર ની એફિશિયન્સી જે સિસ્ટમ છે એની આપણે કોપી કરવાની છે.
બાકી આપણે પેલો કઈ ઘાટ ની વાત થઈ હતી, આપણો
બોર ઘાટ.
હા,
બોર ઘાટ ની વાત છે એમ, એ મેં વાંચ્યો, પણ એ આઈ થિંક એ ખાસો લાંબી વાત કરી છે એની. બાકી સિંગલ લાઈન સ્ટોરી છે એક્ચ્યુઅલી આમાં કહીએ તો.
પણ એમાં 25,000 લોકોની મતલબ ડેથ થઈ હતી એ ઘાટને બનાવવા માટે.
એ કોઈ ભી તમે હિસ્ટોરિકલી કોઈ ભી મોટર મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જોઈ લો, બિલિયન્સ ઓફ લોકો એટલે હજારો લોકોને ડેથ થતું, કેમ કે અત્યારે ટેકનોલોજી ને કંઈક સેફટી મેજર્સ ને તો કંઈ હતું નહીં એમ. પછી પનામા કેનાલ હોય કે આવા કોઈ ભી
હ્યુમન રાઇટ જેવું કંઈ હતું જ નહીં ને પહેલા, મતલબ
જીવવાનો અધિકાર છે એ બી ત્યારે શરૂ થયું, બાકી જીવવાનો અધિકાર જેવું બી કઈ
મેં જ વિચારતો હતો કે સપોઝ એની અંદર જે રીતે એક્સપ્લેન કરતા હતા કે જંગલ નો એરિયા હતો અને જંગલ ના એરિયા ની અંદર ઓબ્વિયસલી બધા જીવો ને જીવાત ને એના કારણે જે રોગો થવાથી માંડીને બધા જ બધી વેધર કન્ડિશન પણ એવી હતી કે ઘણા બધા લોકો કામ કરતા કરતા બીમાર પડી જાય અને કામ પાછું ઉભો જ કરવાનું છે.
રોગચાળા ફાટી નીકળે, ટોળાઓ અને તે બધું હાઇજીન ના હોય
તો ત્યાં કેવું ફેસિનેટિંગ તો નહીં, મતલબ કેટલું કરુણ હશે કે એ લોકો લિટરલી જોતા હશે પોતાના સાથીઓને મળતા રોજ રોજ એમ, અને તો પણ એ લોકોએ કામ ચાલુ રાખવાનું એમ.
જોઈ લો કે માણસ કમાવા માટે કઈ બી કરે ને એમાં ડેથ બી બહુ કોમન, એટલે વર્લ્ડ વોર ની સ્ટોરીઝ માં ઘણી જગ્યાએ ઘણા બધા રસ્તા એવું છે કે રાતોરાત રસ્તા બનાવવા માટે, રાતોરાત રેલવે લાઈનો નાખવા માટે હજારો લોકો ખાલી એ લાઈન નાખવા મરી ગયા હોય એમ. બોલ તો અલગ વાત છે એમ. અને હજી એ છે આપણે ઓક્યુપેશનલ ડેથ ઇન્ડિયામાં કઈ ઓછા નથી એમ, ઘણા બધા છે એમ કે જે કોઈ વર્કની જગ્યાએ ડેથ ગ્લોબલી હશે એના કરતાં આપણે ત્યાં રેશિયો બહુ ઊંચા છે. મને ખ્યાલ છે ત્યાં સુધી સૌથી ખરાબ ઓક્યુપેશનલ જો ઇન્ડિયામાં કાંઈ હોય તો કન્સ્ટ્રક્શન વર્કર જ છે, જે કન્સ્ટ્રક્શનમાં જ છે.
એ તો જોયું છે ને આપણે બધાએ જ જોયું હશે કે ઊંચી ઊંચી બિલ્ડિંગો ઉપર લિટરલી એમ પેલા હથોડામાં આવે છે ત્યાં ઉભા ઉભા, અને આપણને દેખાય છે કદાચ આ પડી શકે એમ.
બહુ ક્રિટિકલ ને બહુ ખરાબ રીતની સિચ્યુએશન હોય એમ. અને કોઈ સેફ્ટી મેજર્સ કે કોઈ હેલ્મેટ પહેરેલા જોયા હતા ઇન્ડિયામાં કન્સ્ટ્રક્શન વર્કર? હેલ્મેટ જેટલી બેઝિક વસ્તુ બી નથી હોતી.
સેફ્ટી ટ્રેનિંગમાંથી પાસ થવાનું અને એની એક્ઝામ ક્લિયર કરવાની, ને 100% આવવું જોઈએ એમાં. મતલબ ડાઉટ હોવો બી નહીં જોઈએ, આટલો પણ ડાઉટ નહીં હોવો જોઈએ તમને કે 99% તમને જવા દેશે. 100% જો એક વખત નહીં થાય તો બે વખત આપો, ત્રણ વખત આપો, જ્યાં સુધી 100% તમારી એક્ઝામ ક્લિયર, મતલબ એ ક્લિયર નહીં થાય ત્યાં સુધી અંદર એન્ટર નહીં કરવાનું. કેટલા બધા લોકો લિટરલી આંખો ગુમાવી હશે ત્યારે કદાચ એ વસ્તુ ઉપર રિસર્ચ થઈ કે પેલા તો એ લેઝર બનાવી દીધા ને પછી હા આપણે જોઈ લઈએ શું છે અંદર.
મિલિટરી
તો એ લોકો રમતા રમતા એકબીજાની આંખમાં લેઝર પોઈન્ટર એમ નાખતા હતા કે કોણ કેટલું સ્ટ્રોંગ છે જોવા માટે. અને એ લોકો ઓબ્વિયસલી લેઝર ટ્રેનિંગ એ લોકોને નહીં મળી હોય ને, કારણ કે એ તો પેલા નાના આપણા રમકડા વાળા લેઝર થી કરતા હશે એમ.
મેબી. અને આ તો હાઈ પાવર્ડ હોય એટલે ઓબ્વિયસલી સીધું ડેમેજ.
હા એ તો એમાં તો મતલબ સેફ્ટી ગોગલ્સ વગર અંદર જવાનું જ નહીં. એ તો એક અમારી કંપનીમાં પણ છે, એટલું બધું હાઈ પાવર નથી પણ તો પણ એવું, એટલે બધી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હોય જ એમ.
એટલે આમાં એક જ લાઈન હતું, હમણાં આગળ ની ખાસી હિસ્ટ્રી કીધી છે આર્ટિકલ માં કે શા માટે બોરઘાટ બનાવવો પડ્યો, એ બહુ લાંબુ કીધું છે.
પણ આઈ થિંક એ પેલું કેવું કે અમુક વખતે અમુક આપણે સ્ટોરીઝ ને કનેક્ટ કરતા હોય ને, કે ઇટ્સ લાઈક રીડિસ્કવરિંગ કે આપણે કઈક અલગ પર્સપેક્ટિવ થી એને જોતા હોય, તો એ વસ્તુ હોઈ શકે. જેમ કે અત્યારે જ મેં એક પોડકાસ્ટ સાંભળતો હતો આજે જ, એ લોકો વાત કરતા હતા કે ઇન્ડિયામાં સેલફોનની જેટલું ઝડપે પ્રોગ્રેસ થયું ને, કે આપણે બધા પાસે એક પોઈન્ટ ઉપર 10 વર્ષની અંદર ફોન આવી ગયા, તો એ કદાચ એટલા માટે થયું કારણ કે આપણી પાસે લેન્ડલાઈન બધા સુધી પહોંચી જ નહીં શક્યા હતા. તો આપણને એ લેન્ડલાઈન છોડીને ફોન ઉપર નહીં જવું પડ્યું, પણ આપણે સીધા જ સેલફોનને એડોપ્ટ કરી લીધા એમ. એ ઘણા લોકો પાસે લેન્ડલાઈન નહીં હતી ને, એ લોકોને પાસે પહેલા મોબાઈલ ફોન જ આવેલો,
સીધો ડાયરેક્ટ ફોન જ.
હા, જ્યારે યુએસમાં ને એમાં એવું હતું કે એ લોકો ઓલરેડી એસ્ટાબ્લિશ સિસ્ટમમાં હતા કે ત્યાં લેન્ડલાઈન બધી જગ્યાએ ચાલતી હતી, ને તો એ લોકોને થોડો ટાઈમ લાગ્યો એ વસ્તુ કરવામાં ઇન્ક્રીમેન્ટલ. અને એવું જ, હા, ને એવું જે લોકો વાત કરતા છે યુપીઆઈ નું છે કે આપણા અહીંયા જેટલું સરળતાથી યુપીઆઈ પેમેન્ટ થાય છે, હા, એવું લગભગ દુનિયામાં કોઈ જગ્યાએ નહીં થતું. આઈ ડોન્ટ નો, મને એટલું બધું અહીંયા એટલો એક્સપિરિયન્સ નથી થયો. મેં તો જ્યારથી, હા,
કે મેં સાંભળ્યું છે કે યુપીઆઈ એટલી બધી બહુ ઈઝી સિસ્ટમ છે કે ડાયરેક્ટ બેંક ટુ બેંક ટ્રાન્સફર થઈ જાય બરાબર છે, તમારે બીજું કોઈ કરવાની જરૂર નથી. અને સિમ્પલી એપ તો ને એવું બી નહીં કે કોઈ એક એપ ની મોનોપોલી થઈ જાય બરાબર છે, આ તો ગવર્મેન્ટ ઉભી કરેલી વચ્ચેની સિસ્ટમ છે, કોઈ બી પ્લગ ઇન કરી શકે એમ. મારી એપ પ્લગ ઇન કરી દીધી તમારી એપ થી, જે ઈમેલ સિસ્ટમ છે આપણી કે જે કોઈની કોઈની મોનોપોલી નથી, કોઈ બી ઈમેલ સિસ્ટમ શરૂ કરી શકે એમ. અને ઇન્સ્ટન્ટ સેટલમેન્ટ થઈ જાય. જનરલી કેવું છે કે આ બીજી બધી જગ્યાએ બેન્કિંગ ની અંદર ઇન્સ્ટન્ટ સેટલમેન્ટ્સ નથી કે તમે ઓનલાઈન પેમેન્ટ કરો તો બેંક એક્ચ્યુઅલ પે કરતા ટાઈમ લે.
હા, એટલે હા, એ વસ્તુ મેં નોટિસ કરી છે કે અહીંયા અમુક ક્રેડિટ કાર્ડ, મતલબ અત્યારે તો હું એપલ પે યુઝ કરું. મેં એકચ્યુઅલી ફોન જ આઈફોન એટલા માટે લીધો કારણ કે એપલ પે યુઝ કરી શકું. અને પછી મેં લિટરલી છેલ્લા એક વર્ષમાં કેશ નથી યુઝ કર્યું કોઈ પણ જગ્યાએ, બસ ફોન જ ટેપ કરવાનો.
એટલે અહીંયા અહીંયા પણ છે, મારા એક ફ્રેન્ડે 28 ડેઝ સુધી કોઈ બી કેશ વાપર્યા વગર બધે પેમેન્ટ કર્યું.
એ બહુ સારી વસ્તુ છે. એવું થવું છે,
એવું જ છે. હવે લગભગ એવું થઈ ગયું છે કે ઓલમોસ્ટ એવરી જગ્યાએ લેવાય છે, અને સિટીઝમાં તો ઈવન શાકવાળા બી ગૂગલ પે લઈ જ બેસે છે.
નહીં, એ બહુ સરસ છે. ને કેટલું, મતલબ આઈ ડોન્ટ નો, ઇટ્સ વેરી હેલ્પફુલ કે થોડી એક ઝંઝટ ઓછી થઈ જાય ડેઈલી લાઈફમાં, કે સીધું તમારે જઈને પે કરી દેવાનું પતી ગયું કામ. ને પણ એવું છે કે અમુક કેવું કે બધું ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ થતું હોય ને, તો ક્રેડિટ કાર્ડના જે એના એન્ટ્રી જે છે ને તે થોડી લેટ થાય, કદાચ 2-3 દિવસ પછી આવે કે એવું બધું થાય છે. અને એમાં બિઝનેસ ડેમાં પણ ડિપેન્ડ થઈ જાય કે કદાચ વીકડેઝમાં વીકેન્ડમાં કઈ હોય તો લેટ આવે ને એ બધું. તો આઈ થિંક યુપીઆઈમાં એ ઇન્સ્ટન્ટ થતું હશે.
યુપીઆઈમાં ઇન્સ્ટન્ટ છે કે તમે અત્યારે પેમેન્ટ કરો ને અત્યારે તમારા ખાતામાં જમા થઈ જાય, તમને મેસેજ આવી જાય કે ભાઈ જમા થઈ ગયો, 1 રૂપિયાનું હોય ટ્રાન્ઝેક્શન તો બી. અને તમે એવું માનતા હોય કે તમારી પેલી તમારું લેજર બુક ક્લટર થઈ જાય કે બહુ બધા ટ્રાન્ઝેક્શન થતા હોય યુપીઆઈ ના, તો એવું બી છે કે ડે સેટલમેન્ટ બી આપે છે બધી એપ, કે એન્ટ્રી એક જ થાય એન્ડ ઓફ ધ ડે એમ. એવી રીતે ધારો કે ચલો હવે ધારો કે પાર્લર વાળો છે, તેને 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયાની કેટલી બધી એન્ટ્રીઓ થાય એમ. એવું ના તમારે એન્ડ ઓફ ધ ડે સેટલમેન્ટ રાખવું હોય તો એન્ડ ઓફ ધ ડે બી સેટલમેન્ટ થાય. ત્યાં સુધી ગૂગલ પે વાળા છે તો ગૂગલ વાળા પોતે રાખે, પછી એન્ડ ઓફ ધ ડે ટ્રાન્સફર કરીને એક જ એન્ટ્રી પડે તમારા ખાતા.
એટલે એમાં એક એક ક્રિટિસિઝમ જે કોઈક બધા જેટલા પણ સામેવાળા ક્રિટિસિઝમ કરે છે, તો એક ક્રિટિસિઝમ મને થોડું વેલિડ લાગ્યું કે સપોઝ આ કોઈન બેઝ છે બરાબર, તો હું કોઈન બેઝ યુઝ કર્યું અને ત્યાંથી કંઈક મેં બાય કર્યું, તો હવે મારે તમને સેન્ડ કર્યું હોય તો એમાં એના કરતાં તો રેગ્યુલર સિસ્ટમમાં ઓછા ચાર્જિસમાં સેન્ડ થઈ જશે. રાઈટ, ઇન્ડિયામાં તમે યુપીઆઈ ટુ યુપીઆઈ કરો તો તમારે કંઈ જ નથી, પણ તમે એ બીજું કંઈક ક્રિપ્ટોકરન્સી યુઝ કરશો તો એ લોકોની ગેસ ફીથી માંડીને બીજી બધી ફી આવી જશે. તો આઈ થિંક મતલબ એમાં હજુ ટાઈમ લાગશે, ઘણો ટાઈમ લાગશે. કે
એટલે એક્ચ્યુઅલી એનો એડોપ્ટેશન માટે લિમિટેશન છે કે હજી મોંઘી છે. મોંઘી છે એટલા માટે કે ઓવરલોડ થઈ જાય છે, એની સિસ્ટમ એટલી એફિશિયન્ટ નથી એટલે મોંઘી છે. બરાબર છે, તો ક્રિપ્ટોકરન્સી એફિશિયન્ટ બને તો કોમ્પિટ કરી શકે રેગ્યુલર કરન્સી જોડે.
પણ સપોઝ, હા એટલે સપોઝ આવે કે મારે બાય કરવું હોય તો હું એક્સચેન્જમાં જઈને કોઈન બેઝ માંથી બાય કરું બરાબર, અને પછી મારે સેન્ડ કરવું હોય મારા જ વોલેટમાં, તેની બી મારે ફી પે કરવાની. અને હા, અને પછી સેલ કરું તો બી કોઈન બેઝ ને ફી પે કરવાની. તો આની અંદર કોઈન બેઝ તો દર વખતે પૈસા કમાય છે ને. હા, તો આપણે ડિસેન્ટ્રલાઇઝેશન ને ક્રિપ્ટો ઇકોનોમી એટલા માટે તો બનાવવાની છે કે બધું આપણે ડિસેન્ટ્રલાઇઝ કરી શકીએ, રાઈટ? અને અહીંયા પણ આપણી પાસે સેન્ટ્રલાઇઝ પ્લેયર તો કોઈન બેઝ થઈ ગયો, અને કોઈન બેઝમાં ને મેટા કે ફેસબુકમાં શું ફરક રહેશે જો એ લોકો પણ, મતલબ જે પણ વચ્ચે આવીને કામ કરે છે આપણાને.
હા, એ લોકોએ પોઈન્ટ આઉટ કર્યું છે કે ડિસેન્ટ્રલાઇઝેશન ખરું, પણ એક્સચેન્જીસ છે જે,
હા,
ક્રિપ્ટોનો એક્સચેન્જ છે, એ ક્રિપ્ટો એક્સચેન્જ જે ઇકોનોમિક પ્રોબ્લેમ છે આપણે, જે કે ભાઈ કોઈ સિસ્ટમ, બેંક ધારો કે બેંકને આપણે સાઇડલાઈન કરીને એવી સિસ્ટમ ડેવલપ કરવી છે બરાબર, ડિસેન્ટ્રલાઇઝ છે બેંક અત્યારે, સેન્ટ્રલાઇઝ બેંક ની પોઝિશન એક્સચેન્જીસ લે સિમ્પલી આમાં, કારણ કે ટ્રુ ડિસેન્ટ્રલાઇઝેશન તો ન જ કહેવાય.
હા, એટલે એક્સચેન્જ સેન્ટ્રલાઇઝેશન નો પાર્ટ છે. હા,
બેંક ની પોઝિશન લઈ લે છે એવું થયું. હા, એટલે અને બીજું છે ક્રિપ્ટો ના બીજા ભી ફોલિઝમ કે એક આપણે આમાં એવું છે કે એક્ચ્યુઅલી આપણે ટ્રસ્ટ મૂકીએ છીએ ને કોઈ ભી મીડિયેટર ઉપર. ત્યારે ભી કોઈ ભી ટ્રાન્ઝેક્શન કરીએ તો આપણે બેંક ઉપર ધારો કે ટ્રસ્ટ મૂકીએ કે યુપીઆઈ થી હું તને મોકલું છું, તો વચ્ચે બેંક છે કે જે મીડિયેટર છે અને એના પર હું ટ્રસ્ટ મૂકું છું કે બેંક તને મારા ખાતામાંથી પૈસા તારા ખાતામાં પહોંચાડશે બરાબર છે. ભલે ડિસેન્ટ્રલાઇઝ હોય બેનિફિશિયલ છે અમુક રીતે, પણ એવી છે ને કે ટ્રસ્ટ આપણે શેના પર મૂકીએ છીએ કે જે નોબડી પર ટ્રસ્ટ મૂકીએ છીએ. બાકી ટ્રસ્ટ પર ટ્રાન્ઝેક્શન શક્ય જ નથી ને. હવે મારા તો કે સમહાઉ મારું ટ્રાન્ઝેક્શન ફેલ થયું બરાબર, તો મને મારે જવાબ કોને મારી જોડે માંગવાનો? અત્યારે તો બેંક જોડે માંગું કોઈ મારું ટ્રાન્ઝેક્શન ફેલ થયું કે શું થયું.
હા, અને એ ઇરિવર્સિબલ છે, એ પ્રોબ્લેમ સૌથી મોટો છે કે સપોઝ ઇન કેસ કે મારે
ખૂટાઈ ગયા, ચલો
હા તમારી પાસે સપોઝ કે મારે કઈક પ્રોડક્ટ લેવાની છે, કઈક સર્વિસ લેવાની છે, અને મેં તમને ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરી અને પછી તમે ના પાડી દીધી તો હું રિફંડ પણ નહીં લઈ શકું.
અને આપણે જે અમુક આપણે જે લીગલ સિસ્ટમ છે એમાં બેંક ફેલિયર થાય તેને લીગલ પ્રોટેક્શન છે.
યે મારો ક્રેડિટ કાર્ડ હેક થઈ ગયો તો બધા આવી ગયા, મહિનો એક મહિનો લાગેલો પણ પછી બધું રિકવર થઈ ગયું.
થઈ જાય એને એને ઇન્સ્યોર્ડ ઇન્સ્યોરન્સ બી છે અને
હા ઇન્સ્યોરન્સ પે કરાવે.
ચેક આપ્યો માનો કે મેં 5000 રૂપિયાનો ચેક આપ્યો અને ચેક ધારો કે તમે ડિપોઝિટ કર્યો, મેં બેલેન્સ નથી કર્યું અને ચેક બાઉન્સ થયો, તો તમે લીગલ એક્શન મારા પર લઈ શકો. એમ સેમ વસ્તુ ક્રિપ્ટોકરન્સીમાં મેં તમે ટ્રાન્સફર કરી બરાબર છે, તમારા સુધી પહોંચી રહી, તો તમે મને શું કરી શકો? કોઈ લીગલ એને બેકઅપ નથી હજી.
મને એવું લાગે કદાચ બંને વસ્તુ પેરેલલી ચાલશે કે જે લોકો બેંક ઉપર ટ્રસ્ટ કરે છે બેંક ઉપર ટ્રસ્ટ કરતા રહે છે, થોડા લોકો બંને ઉપર કદાચ કરશે કે આપણે થોડું આ બાજુ પણ રાખીએ. અને
ક્રિપ્ટોકરન્સી કદાચ સ્પેસિફિકલી બ્લોકચેઇન નું ઇમ્પ્લિમેન્ટેશન તો વધવાનું છે.
હા એ તો ડેફિનેટલી
વધવાનું.
હા બાકી ઘણી વખત છે ને એમાં એવું લાગે કે શું કહેવાય જે હાઈપ છે ને તે ટેકનોલોજી સાથે મેચ થવી જોઈએ એમ. ગેપ ધીરે ધીરે મોટો થતો જાય છે ટેકનોલોજી. હા
સ્પેક્યુલેટિવ છે
બધું. હા ટેકનોલોજી પર મને લાગે છે કે એ ફ્યુચરિસ્ટિક છે પણ જે મેચ નથી થતો, હાઈપ થોડો વધી જ જાય છે.
ઇમ્પ્લિમેન્ટેશન ને કે પ્રેક્ટિકલ લેવલે નથી જેવું.
હા ઇવન એવું તો મને મેટાવર્સ માં બી લાગે છે કે જેટલો હા કેમ કે તમારે બનાવવાના તો છેલ્લે મતલબ વર્ચ્યુઅલ રિયાલિટી ગૂગલ્સ જ છે ને, કંઈક તો હાર્ડવેર જોઈશે ને, મે હાર્ડવેર ની અંદર શું ઇન્ટિગ્રેટ કરવાના એ તો મને જણાવો.
એ અને તમે ગમે તે કહો પણ માણસ વર્ચ્યુઅલ વર્લ્ડ ગમે તેટલું સારું હોય, માણસ જે હ્યુમન ઇન્ટરેક્શન ની જે સિચ્યુએશન જોઈએ છે ને એ આ પણ ક્યારે પૂરું નથી પાડી.
હા એટલે એ તો એના કોન્સિક્વન્સીસ છે, પણ અત્યારે જે ડેવલપમેન્ટ બી છે ને કે લિટરલી આપણે જમીનો અને જમીનો વેચી ગઈ છે મેટાવર્સ ની અંદર મિલિયન્સ ઓફ ડોલર માં, તો એની સામે જે ફર્સ્ટ લેવલ જે ટેક છે કે આપણા જે ગૂગલ્સ મેટા બનાવે છે, ફેસબુક બનાવે છે કે બીજી બધી કંપનીઓ પણ બનાવે છે, તો તે શું મતલબ એટલું બધું પ્રોગ્રેસ કરી શકે છે કે આપણા સ્માર્ટફોન જેટલા એક્સેસિબલ થઈ જશે કે બીજી એટલે એની અંદર એ ટેક ની અંદર મેં વાત કર્યું છું કે મને એટલું બધું દેખાતું નથી, કદાચ હશે કદાચ મેં નથી જોયું અને કોઈ રિપોર્ટ પણ નથી કરતું ને, કારણ કે બધાને જ એવું છે કે આ જમીન કેટલામાં વેચાય એમ.
મેં પોતે VR વાપરેલું છે, વર્ચ્યુઅલ રિયાલિટી વાપરેલું છે બરાબર. હા કાઇન્ડ ઓફ ઇન્ટરેસ્ટિંગ બી છે અને અંદર તમે 3D જોઈ શકો એટલે તમને લાગે કે યાર ઇનસાઇડ ઇટ એમ, એવું તો તમને ફીલ થાય એમ. પણ યુઝેબિલિટી ના લેવલે જેવું હતું એવું થાય કે યુઝેબિલિટી કેટલી છે, કરી કરીને કેટલું એમાં યુઝેબલ છે.
હા મને એનો સૌથી ફેસિલિટેટિંગ યુઝ એજ્યુકેશન માટે લાગે કે તમે બતાવો કે ટ્રેન જાય છે, બીજી ટ્રેન સામેથી આવે છે, એ લોકો ફેરીને જોશે અંદર.
અરે ઇનસાઇડ એન્જિન ધારો કે એન્જિન તમારે બતાવવું છે તો અંદર બતાવી શકો 3D કે એન્જિન અંદર થી કેવું હોય.
હા એ બી પણ પછી આઈ ડોન્ટ નો એમાં બી ઇનઇક્વાલિટી જ રહેશે કે જેટલા લોકો જે લોકો એક્સેસ કરી શકે છે અત્યારે, મતલબ ઘણી બધી કંપનીઓ છે એનિમેશનમાં કોર્સિસ પ્રોવાઈડ કરે છે પણ યુટ્યુબમાં ફ્રીમાં બી છે, તો એ બધી એક્સેસિબિલિટીનો ઇસ્યુ તો રહેશે એમ.
અને ટેકનોલોજીમાં અમે સેવ રહેવાનું કે અમુક લોકો હોવાની અમુક લોકો જોઈએ નહીં હોવાની, કોઈ બી વસ્તુ માટે એવું છે, પણ ટેકનોલોજી માટે પર્ટિક્યુલરલી એવું રહેવાનું.
થોડું મેટાવર્સ એમ ઘૂસી જાય અંદર.
બીજી બાજુ જતા રહેવાય છે.
ઘણી વખત એવું લાગે કે આપણે જ મેટાવર્સ ની અંદર છે. વધારે શિફ્ટ થાય છે એના ઉપર કે આપણે સોશિયલ મીડિયા ઉપર જ કહીએ છીએ, હા તો એક લેયર, હા એટલે એ ઓલરેડી કઈક બીજી દુનિયામાં જ મતલબ છે બધા, હા અને ત્યાં બધા એકબીજાને સિગ્નલ આપે છે. થેન્ક યુ સો સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો. જો તમારે કોઈ પણ ફીડબેક કે કમેન્ટ હોય તો ફીલ ફ્રી ટુ શેર. જો તમે અમને કોઈ ટોપિક સજેસ્ટ કરવા માંગતા હોય તો ફીલ ફ્રી ટુ જોઈન અવર ટેલિગ્રામ ચેનલ. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.